એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવા પુસ્તક પર વાત કરીશું જે મને લાગે છે કે આજના સમયમાં બહુ જ મહત્વનું છે, યાશ્ચા મૌંકનું ધ ગ્રેટ એક્સપેરિમેન્ટ.
હા બિલકુલ, કારણ કે અત્યારે આપણે જોઈએ છે ને દુનિયાભરમાં સમાજો કેટલા બધા બદલાઈ રહ્યા છે, વિવિધતા વધી રહી છે,
અને સાથે સાથે અમુક જગ્યાએ લોકશાહી પર પણ સવાલો ઉઠી રહ્યા છે, એટલે આ પુસ્તક ખરું ને?
ચોક્કસ. એનો મુખ્ય મુદ્દો જે છે કે આપણે કદાચ ઇતિહાસમાં પહેલીવાર એવું કંઈક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે જે બહુ અઘરું છે.
શું પ્રયત્ન?
એવા સમાજ બનાવવાનો જ્યાં અલગ અલગ જાતિ, ધર્મ, વંશના લોકો હોય.
હા.
અને એ બધા જ સમાન હક્કો સાથે લોકશાહી રીતે જીવે. આવું મોટા પાયે પહેલાં ક્યારેય નથી થયું, એટલે જ માઉન્ક આને મહાન પ્રયોગ કહે છે, એક એક્સપેરિમેન્ટ.
અને એનો અંજામ શું આવશે એ પાક્કું નથી.
બિલકુલ નહીં, એટલે જ આ સમજવું જરૂરી છે.
તો ચાલો શરૂ કરીએ. પહેલાં એ જાણીએ કે આ લેખક યાશ્ચા મૌંક છે કોણ, એમનો પોતાનો શું દૃષ્ટિકોણ છે આ મુદ્દે.
યાશ્ચા મૌંક એ પોતે એક રાજકીય વૈજ્ઞાનિક છે, જર્મનીમાં જન્મેલા પણ હવે અમેરિકામાં રહે છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે.
ઓકે.
અને ધ એટલાન્ટિક જેવા જાણીતા મેગેઝિન માટે પણ લખે છે. એમને પર્સ્યુએશન કરીને એક ઓનલાઈન પ્લેટફોર્મ પણ શરૂ કર્યું છે, ઉદારમતવાદી લોકશાહી પર ચર્ચા માટે.
પણ એમની પૃષ્ઠભૂમિ, એમના પોતાના અનુભવો આ વિચારોને કેવી રીતે અસર કરે છે
એ બહુ રસપ્રદ છે. જુઓ, એમના માતા પિતા પોલેન્ડથી આવેલા યહૂદી હતા અને એમનો ઉછેર જર્મનીમાં થયો.
ઓહ, એટલે લઘુમતી તરીકેનો અનુભવ.
હા, એટલે પેલી ઓળખ, સમાવેશ, કોઈને બાકાત કરી દેવા, વંશીય રાષ્ટ્રવાદના જોખમો, આ બધું એમને નજીકથી જોયું અને અનુભવ્યું છે.
અને પછી અમેરિકા ગયા, ત્યાં ઇમિગ્રન્ટ તરીકેનો અનુભવ.
બરાબર. એટલે એમને આ વિવિધતાનો પ્રયોગ જે ચાલી રહ્યો છે ને એ ખાલી પુસ્તકોમાંથી નથી સમજ્યો, પણ જિંદગીમાંથી પણ સમજ્યો છે. એમને બંને બાજુનો અનુભવ છે.
એટલે એમની પાસે શૈક્ષણિક જ્ઞાન પણ છે અને અંગત અનુભવ પણ.
ચોક્કસ. રાજકીય સિદ્ધાંત, અલગ અલગ દેશોની રાજનીતિની સરખામણી, લોકપ્રિયતાવાદ, પોપ્યુલિઝમ, આ બધા પર એમનું ઊંડું કામ છે.
અને એમની લખવાની શૈલી પણ સરળ છે એમ તમે કહેતા હતા.
હા, એ એમની ખાસિયત છે. અઘરા વિચારોને પણ સામાન્ય માણસ સમજી શકે એમ રજૂ કરે છે. અને બીજું, એ કોઈ એક બાજુ નથી ખેંચાઈ જતા. મતલબ ડાબેરી કે જમણેરી ઉગ્રવાદની ટીકા કરે છે અને વ્યવહારુ ઉકેલ શોધવાનો પ્રયાસ કરે છે.
સરસ. તો હવે પુસ્તક પર આવીએ. ધ ગ્રેટ એક્સપેરિમેન્ટ, મુખ્ય દલીલ શું છે? શું કહેવા માંગે છે માઉક?
મૂળ વાત એમ છે કે ઇતિહાસમાં આપણે એક અનોખા મોડ પર છીએ. આપણે એવા સમાજ બનાવવાની કોશિશ કરી રહ્યા છીએ જે બે રીતે ખાસ છે.
કઈ બે રીતે?
એક તો એમાં ભયંકર વિવિધતા હોય, અલગ અલગ ધર્મ, જાતિ, સંસ્કૃતિના લોકો. અને બીજું, એ સાચી લોકશાહી હોય જ્યાં બધાને સમાન દરજ્જો મળે, અવાજ મળે.
અને માઉન્ક કહે છે કે આવું પહેલા નથી થયું.
મોટા પાયે સમાનતા સાથે તો નહીં. ઇતિહાસમાં વિવિધતા હતી, પણ કાં તો મોટા સામ્રાજ્યોમાં હતી જ્યાં એક જૂથ રાજ કરતું.
હા, જેમ કે રાજાશાહીમાં.
બરાબર. અથવા તો જૂથો સાવ અલગ અલગ રહેતા. પણ લોકશાહી અને સમાનતા સાથે આટલી બધી વિવિધતા, આ નવું છે. આ જ મહાન પ્રયોગ છે.
અને એટલે જ એમાં જોખમ પણ છે, ખરું ને? તમે કહ્યું તું કે એનો અંત ખબર નથી.
હા, કારણ કે આપણા બધામાં માણસ તરીકે એક વૃત્તિ હોય છે. માઉન્ક એને જૂથવાદ, ટ્રાઇબલિઝમ કહે છે.
એટલે કે આપણા લોકો અને બીજા લોકો, એવું?
હા, બરાબર. પોતાના જૂથ તરફ ખેંચાણ અને બીજા જૂથો માટે થોડી શંકા, આ એકદમ સહજ છે. પણ આના લીધે આવા વિવિધ સમાજો બહુ નાજુક બની જાય છે.
પણ માઉન્ક નિરાશ નથી એમ પણ તમે કહ્યું.
ના, એ નિરાશાવાદી નથી. એ કહે છે કે આ વૃત્તિ છે એ હકીકત છે, પણ એનો મતલબ એ નથી કે આપણે નિષ્ફળ જઈશું જ. પુસ્તકમાં સવાલ જ એ છે કે આ બધા અલગ અલગ જૂથો શાંતિથી, સમાનતાથી, લોકશાહી રીતે સાથે કઈ રીતે રહી શકે, વેરવિખેર થયા વગર, કે કોઈ એકના દબદબા હેઠળ આવ્યા વગર, કે સાવ અલગ પડી ગયા વગર.
એટલે એ આશાવાદ કે બધું આપોઆપ સારું થઈ જશે એ પણ નકારે છે, અને નિરાશાવાદ કે લડાઈ તો થવાની જ છે એ પણ નકારે છે.
બરાબર. એક વાસ્તવિક પણ આશાવાળો રસ્તો શોધવાની વાત છે. મોંગ કહે છે કે ઇતિહાસમાં જુઓ, વિવિધતાને કાં તો ઉપર નીચેના ભેદભાવ હાયરાર્કીથી કાબૂમાં રખાય છે, જેમ કે જાતિ પ્રથા, રંગભેદ,
હા,
અથવા તો અલગતા, સેપરેશનથી. પણ લોકશાહી તો સમાનતાની વાત કરે છે, એટલે જૂની રીતો ચાલે એમ નથી. પુસ્તકા પડકાર સમજાવે છે, પછી જો આપણે નિષ્ફળ જઈએ તો કયા રસ્તે જઈ શકીએ બતાવે છે, અને છેલ્લે સફળ થવાના ઉપાયો સૂચવે છે.
પુસ્તકની આખી ગોઠવણ જ રસપ્રદ છે. સમસ્યા, નિષ્ફળતાના રસ્તા અને પછી ઉકેલ. ચાલો થોડું ઊંડા ઉતરીએ આમાં. પહેલો પડકાર પ્રયોગની નવીનતા અને જૂથવાદ, એ કેટલું ગંભીર છે?
મોંક વારંવાર કહે છે કે આ કેટલું નવું છે. જો વર્ષો સુધી રાષ્ટ્ર રાજ્ય, નેશન સ્ટેટનો વિચાર ચાલ્યો, એટલે કે એક દેશ, મોટે ભાગે એક ભાષા, એક સંસ્કૃતિ, એક જેવા લોકો,
હા એવો જ ખ્યાલ હતો.
પણ વિવિધતાવાળી લોકશાહી તો આ મૂળભૂત ખ્યાલને જ બદલી નાખે છે, અને એમાં પેલી જૂથવાદવાળી વૃત્તિ આડી આવે છે.
મને લાગે છે કે આ આપણા અને બીજાવાળો ભાવ તો આપણે રોજબરોજ પણ અનુભવીએ છીએ, નહીં? નાની નાની વાતોમાં.
ચોક્કસ. અને સાયકોલોજી પણ કહે છે કે આપણે સહજ રીતે પોતાના ગ્રુપ તરફ ખેંચાઈએ છીએ, બહારના ગ્રુપ માટે થોડો અવિશ્વાસ રાખીએ છીએ. મોંક કહે છે કે આને દબાવવાની કોશિશ નકામી છે, એને સ્વીકારીને, સમજીને એનું મેનેજમેન્ટ કરવું પડે.
અને જો એ મેનેજમેન્ટ ન થાય તો? કયા ત્રણ જોખમોની વાત કરે છે મોંક?
હા, એ ત્રણ રસ્તા બતાવે છે જ્યાં આપણે ભટકી શકીએ. પહેલો છે અરાજકતા,
એનાર્કી. એટલે?
એટલે સમાજ ભાંગી પડે, જૂથો વચ્ચે વિશ્વાસ સાવ તૂટી જાય, રાજ્ય પર કોઈને ભરોસો ન રહે, લોકો પછી રક્ષણ માટે પોતપોતાના જૂથમાં જતા રહે, અને પછી હિંસા શરૂ થાય.
ઓ બાપરે.
લેબેનોન, યુગોસ્લાવિયા, ત્યાં જે ગૃહયુદ્ધ થયા એ આના ઉદાહરણ છે. એક સમયે સાથે રહેતા લોકો એકબીજાના દુશ્મન બની ગયા.
આ તો બહુ ભયાનક છે. બીજો રસ્તો વર્ચસ્વ, ડોમિનેશન, એ કઈ રીતે અલગ છે?
જે શક્તિશાળી હોય એ બીજા જૂથો પર પોતાનો કંટ્રોલ રાખે, એમના પર દમન કરે, પોતાના નિયમો લાદે, શાંતિ દેખાય પણ એ જબરદસ્તીની શાંતિ હોય, સમાનતા અને ન્યાય ન હોય.
આના ઉદાહરણ?
જેમ કે અમેરિકામાં ગુલામી, પછી જીમ ક્રો કાયદા હતા, અશ્વેતો માટે અલગ નિયમો, અથવા દક્ષિણ આફ્રિકામાં રંગભેદ.
અને આ વર્ચસ્વ કદાચ હંમેશા કાયદાથી જ ન હોય, નહીં? એવું પણ બને કે સમાજમાં જ અમુક જૂથો દબાયેલા રહે.
સાચી વાત. માઉંક એ જ કહે છે, આજની લોકશાહીઓમાં પણ આ સૂક્ષ્મ રીતે હોઈ શકે. અમુક જૂથોને ઓછી તકો મળે, એમની સંસ્કૃતિને નીચી ગણવામાં આવે. અને ઘણા પોપ્યુલિસ્ટ નેતાઓ શું કરે, બહુમતી જૂથના મનમાં ડર ભરી દે લઘુમતીઓ માટે, અને આ રીતે પોતાનું વર્ચસ્વ જાળવી રાખે.
અને ત્રીજો રસ્તો વિભાજન, ફ્રેગમેન્ટેશન, આજકાલ વધુ જોવા મળે છે એમ?
હા, માઉંકના મતે પશ્ચિમી દેશો માટે આ અત્યારે મોટો અને છૂપો ખતરો છે. વિભાજન એટલે શું? દેશ એક જ હોય પણ અંદર અંદર જૂથો એટલા અલગ થઈ જાય કે જાણે અલગ દુનિયામાં જીવતા હોય.
એટલે કે સંપર્ક જ ન રહે?
બહુ ઓછો. અલગ વિસ્તારોમાં રહે, અલગ સ્કૂલોમાં જાય, અલગ ન્યૂઝ જુએ, એકબીજા વિશે કાં તો કશું જાણે નહીં અથવા ખોટી ધારણાઓ બાંધી લે.
આનાથી શું નુકસાન થાય?
સમાજનું બંધારણ નબળું પડે, એકબીજા પર ભરોસો ઓછો થાય, સહાનુભૂતિ ઘટે, આપણે બધા એક છીએ એ ભાવના મરી જાય. માઉંક તો અમુક પ્રકારના બહુ સાંસ્કૃતિક વાદની પણ ટીકા કરે છે.
કેમ?
કારણ કે એ ક્યારેક જૂથોને એટલા અલગ રહેવા પ્રોત્સાહન આપે છે કે સહિયારી ઓળખ બનતી જ નથી, અને લાંબા ગાળે એ સમાજને અંદરથી નબળો પાડે છે.
તો આ ત્રણ ભયાનક રસ્તા, અરાજકતા, વર્ચસ્વ અને વિભાજનથી બચવું હોય તો કરવું શું? આ મહાન પ્રયોગ સફળ કઈ રીતે થાય?
માઉંક પહેલા તો બે જૂના અને એમના મતે ખોટા મોડલ નકારવાનું કહે છે. એક છે મેલ્ટિંગ પોટ, એટલે કે આત્મસાતીકરણ.
એટલે બધા એક સરખા થઈ જાય?
હા, એ વિચાર કે બધા લઘુમતીઓએ પોતાની ઓળખ ભૂલીને મુખ્ય પ્રવાહમાં ભળી જવું જોઈએ. માઉંક કહે છે આ યોગ્ય નથી, આ અન્યાય છે. કોઈને પોતાની ઓળખ છોડવા મજબૂર ન કરી શકાય.
બરાબર. અને બીજો ખોટો મોડેલ?
એ પેલો કઠોર બહુસાંસ્કૃતિકવાદ, જે જૂથોને એટલા છૂટા પાડે કે જાણે અલગ દેશો જ હોય. આમાં જૂથના તફાવતો પર એટલો ભાર મુકાય કે સહિયારું કંઈ બચે જ નહીં, એનાથી અમે અને તેઓ વધુ પાકું થાય.
તો આ બંને નહીં તો પછી શું? સાચો રસ્તો કયો?
માઉંક ત્રણ પાયાની વાત કરે છે. પહેલી અને સૌથી અગત્યની, એક મજબૂત સહિયારી નાગરિક ઓળખ બનાવવી.
નાગરિક ઓળખ એટલે શું?
એવી ઓળખ જે તમારા વંશ, ધર્મ કે જાતિ પર આધારિત ન હોય, પણ આપણા સહિયારા લોકશાહી મૂલ્યો પર હોય, બંધારણ માટે આદર, કાયદાનું શાસન, દેશનો ઇતિહાસ, એની સારી નરસી બધી વાતો સાથે થોડા ઘણા સહિયારા સાંસ્કૃતિક સંદર્ભો, પ્રતીકો આના પર આધારિત હોય. માઉંક અને નાગરિક રાષ્ટ્રવાદ કહે છે.
એટલે દેશભક્તિ ખરી, પણ કોઈ એક જૂથની નહીં, બધા નાગરિકોની.
બરાબર. તમે તમારી ધાર્મિક કે સાંસ્કૃતિક ઓળખ રાખો, પણ સાથે સાથે તમે એક મોટા રાષ્ટ્રના હિસ્સો છો એ ભાવના પણ મજબૂત હોય. આ પહેલો પાયો. બીજો છે સંપર્ક અને જોડાણ.
કોની વચ્ચે?
અલગ અલગ જૂથોના લોકો વચ્ચે. આ સામાજિક મનોવિજ્ઞાનના સંપર્ક સિદ્ધાંત પર આધારિત છે.
એ શું કહે છે આ સિદ્ધાંત?
એ કહે છે કે જ્યારે અલગ અલગ જૂથના લોકો સરખા લેવલ પર એકબીજાના રેગ્યુલર કોન્ટેક્ટમાં આવે, કોઈ કોમન ગોલ માટે સાથે કામ કરે, ત્યારે એમની વચ્ચેના પૂર્વગ્રહો ઘટે છે, એકબીજાને સમજવા માંડે છે.
ઓહ, આ તો રસપ્રદ છે.
અને આના ઘણા પુરાવા પણ છે. એટલે માઉંક કહે છે કે એવી પોલિસી બનાવો જે આવા સંપર્કને વધારે, જેમ કે એવી સરકારી સ્કૂલો જ્યાં બધા વર્ગના બાળકો સાથે ભણે, સારા પબ્લિક પાર્ક, લાઇબ્રેરી, કમ્યુનિટી સેન્ટર, અથવા નેશનલ સર્વિસ જેવી યોજનાઓ જ્યાં જુદા જુદા બેકગ્રાઉન્ડના યુવાનો સાથે કામ કરે.
વિચાર સારો છે, પણ અમલમાં મૂકવો અઘરો લાગે છે. ત્રીજો ઉકેલ શું છે?
ત્રીજો અને બહુ મહત્વનો, આર્થિક ન્યાય અને આશા.
ઇકોનોમિક ફેરનેસ અને હોપ.
પૈસાની વાત એ કઈ રીતે જોડાયેલી છે?
માઉક બહુ સ્પષ્ટ છે આ બાબતે. એ કહે છે કે જ્યારે સમાજમાં આર્થિક અસમાનતા બહુ વધી જાય, ગરીબી હોય, બેકારી હોય, ત્યારે લોકોમાં ગુસ્સો અને હતાશા વધે છે.
હા, એ તો છે.
અને આવી સ્થિતિમાં ભાગલા પાડવા બહુ સહેલા થઈ જાય છે. લોકો સરળતાથી કોઈકને બલીનો બકરો બનાવી દે છે. નેતાઓ પણ આનો ફાયદો ઉઠાવે છે.
એટલે પેટનો સવાલ શાંતિ માટે પણ જરૂરી છે.
ખૂબ જ જરૂરી. એટલે માઉંક કહે છે કે સારી સોશિયલ સિક્યોરિટી હોય, આર્થિક વિકાસ એવો હોય જેનો ફાયદો બધા સુધી પહોંચે, બધાને આગળ વધવાની સરખી તક મળે, આ બધું વિવિધતાવાળી લોકશાહીને ટકાવવા માટે અનિવાર્ય છે. જ્યારે લોકોને પોતાના ભવિષ્ય માટે એક વાજબી આશા દેખાય ને, ત્યારે એ બીજા જૂથો માટે વધુ ઉદાર બની શકે છે.
ખરેખર આ ત્રણેય મુદ્દા બહુ વિચારવા જેવા છે. તો આખા પુસ્તકમાંથી અને આપણી વાતચીતમાંથી મુખ્ય સંદેશ શું લઈ શકીએ? કયા મુદ્દા ખાસ યાદ રાખવા જેવા છે? મને લાગે છે પલ્લુ તો એ કે આપણે જે કરી રહ્યા છીએ એ નવું અને નાજુક છે. આ પ્રયોગની નવીનતા અને નાજુકતા સમજવી જરૂરી છે. સફળતા આપોઆપ નથી મળવાની.
બરાબર. બીજું
પેલો જૂથવાદ, એ માણસના સ્વભાવનો હિસ્સો છે. એને સ્વીકારીને એનું સંચાલન કરવું પડશે. એને ભૂલી જવાથી નહીં ચાલે.
ત્રીજું,
પેલા ત્રણ જોખમો.
હા, ત્રિવિધ ખતરો.
અરાજકતા, વર્ચસ્વ અને વિભાજન, આ ત્રણ રસ્તે ભટકી ન જવાય એનું ધ્યાન રાખવું પડશે. આ એક સારું એનાલિટિકલ ટૂલ છે સમજવા માટે.
અને ઉકેલ તરીકે?
ઉકેલ તરીકે પેલો ત્રીજો માર્ગ, એટલે કે ન તો બધાને એક રંગેરંગી દેવાના, ન સાવ અલગ કરી દેવાના, પણ વિવિધતા અને એકતાને સાથે જોડતો રસ્તો શોધવાનો, એ સહિયારી નાગરિક ઓળખવાળો.
અને છેલ્લે આશા રાખવી, પણ સાવચેતીથી.
હા, સાવચેત આશાવાદ. સફળતા શક્ય છે, પણ મહેનત માંગી લેશે. સભાન પ્રયત્નો કરવા પડશે, યોગ્ય નીતિઓ ઘડવી પડશે.
આ બધા મુદ્દા આપણા દેશ માટે, ગુજરાત માટે કેટલા લાગુ પડે છે? જેમ કે પેલી સહિયારી ઓળખ અને જૂથ ઓળખ વચ્ચેનું બેલેન્સ.
અરે, બહુ જ લાગુ પડે. આપણે ત્યાં પણ ભારતીય હોવાની એક ઓળખ છે, પણ સાથે સાથે ધર્મ, જાતિ, ભાષા, પ્રદેશની કેટલી બધી ઓળખો છે. આ બધા વચ્ચે તંદુરસ્ત સંતુલન કેવી રીતે રહે એ મોટો પડકાર છે. ક્યારેક એક ઓળખ બીજા પર હાવી થઈ જાય ને તકલીફ થાય.
અને આર્થિક મુદ્દો, એનું શું?
એ પણ એટલો જ મહત્વનો. આપણે જોઈએ જ છીએ ને, જ્યારે આર્થિક મુશ્કેલીઓ વધે, નોકરીઓ ન હોય, ત્યારે સમાજમાં અજંપો વધે છે, અને એમાં પછી જૂથો વચ્ચે ઘર્ષણ સહેલાઈથી થઈ જાય છે. એટલે બધાને સાથે લઈને ચાલતો વિકાસ, જેને ઇન્ક્લુઝિવ ગ્રોથ કહીએ, એ ખાલી અર્થતંત્ર માટે નહીં, સમાજની શાંતિ માટે પણ જરૂરી છે.
પુસ્તકમાં અમુક વાતો એવી હોય છે જે સીધી અસર કરે, એવા કેટલાક મુખ્ય વિચારો છે જે આખી વાતનો નિચોડ આપે.
હા, ચોક્કસ. મોંગના કેટલાક વિચારો ખરેખર યાદ રહી જાય એવા છે. પહેલો તો એ જ કે આ પ્રયોગ કેટલો મોટો છે. વિવિધ લોકશાહીઓનું નિર્માણ ઇતિહાસનો પહેલો પ્રયાસ છે. ઇતિહાસ નિષ્ફળતાની ચેતવણીઓથી ભરેલો છે. આ સાંભળીને જ ખ્યાલ આવે કે કેટલું દાવ પર લાગેલું છે.
બરાબર. બીજો, પહેલો ઉકેલવાળો.
હા, બીજો વિચાર. પસંદગી મેલ્ટિંગ પોટ, બધા એકસરખા, વિરુદ્ધ વિભાજન, સાવ જુદા નથી. પણ ત્રીજો માર્ગ શોધવાનો છે, જ્યાં પોતાની ખાસ સંસ્કૃતિ પણ જળવાય અને સહિયારી નાગરિક ભાવના પણ હોય. આ માઉંખનો મુખ્ય ઉકેલ છે.
અને ત્રીજો, જે પ્રેક્ટિકલ વાત કરે છે.
હા, ત્રીજો વિચાર. વિવિધ લોકશાહી ખાલી સારી ભાવનાથી ન ટકે. એને એવી સંસ્થાઓ જોઈએ જે સંપર્ક વધારે, એવી જાહેર જગ્યાઓ જોઈએ જે બધાને આપણું છે એવું લાગે, અને એવી અર્થવ્યવસ્થા જોઈએ જે બધાને સારા ભવિષ્યની સાચી આશા આપે. મતલબ કે ખાલી વાતો નહીં, નક્કર કામ કરવું પડે.
અને પેલી ઓળખના રાજકારણ, આઇડેન્ટિટી પોલિટિક્સ પર પણ એક ચેતવણી હતી નહીં?
હા, એ પણ બહુ મહત્વની વાત છે. દરેક વાતને ખાલી જૂથની ઓળખ અને કોની પાસે કેટલી સત્તા છે એના ચશ્માથી જોવી એ સમાજ માટે ઝેર સમાન છે. અન્યાય થયો હોય એની વાત કરવી જરૂરી છે, પણ આપણે એકબીજાને ખાલી જૂથના સભ્ય તરીકે નહીં, પણ માણસ તરીકે, સાથી નાગરિક તરીકે પણ જોવા જોઈએ. આ બહુ બેલેન્સ્ડ વાત છે.
આ બધા વિચારો ખરેખર બહુ ઊંડા છે, પણ હવે સવાલ એ છે કે આ બધું જાણીને આપણે શું કરી શકીએ? રોજિંદા જીવનમાં આનો શું ઉપયોગ?
ઘણું બધું કરી શકીએ. જુઓ, વ્યક્તિગત સ્તરે આપણે પોતાના મનમાં જે પૂર્વગ્રહો છે, બાયસેસ જેને કહીએ, એના માટે વધુ જાગૃત થઈ શકીએ અને જાણી જોઈને એવા લોકો સાથે વાત કરીએ, મળીએ, જે આપણાથી જુદા હોય, જુદા ધર્મના, જુદી જાતિના, જુદા વિચારોવાળા, એમને સમજવાનો પ્રયત્ન કરીએ. એ પહેલું પગલું છે.
અને આપણી આસપાસ સમાજમાં,
સમુદાયના સ્તરે આપણે એવી જગ્યાઓ અને સંસ્થાઓને સપોર્ટ કરી શકીએ જે બધાને આવકારતી હોય. સારી સરકારી સ્કૂલો, લાઇબ્રેરી, બગીચા, જ્યાં બધા ભેગા થાય. અને આપણા મિત્રવર્તુળમાં, કુટુંબમાં પણ અઘરા મુદ્દાઓ પર ગુસ્સે થયા વગર આદરથી વાત કરવાની કોશિશ કરી શકીએ.
અને દેશ દુનિયામાં જે ચાલે છે એને સમજવામાં આ પુસ્તક મદદ કરે.
ચોક્કસ. પેલું માઉન્કનું ફ્રેમવર્ક, અરાજકતા, વર્ચસ્વ, વિભાજન, એ આપણને સમાચારો સમજવામાં, નેતાઓના ભાષણોનું વિશ્લેષણ કરવામાં મદદ કરે. કોઈ ભાગલા પાડવાની વાત કરતું હોય તો આપણે સમજી શકીએ કે કયા ડરનો ફાયદો ઉઠાવી રહ્યો છે. સરકારની નીતિઓ સમાજને જોડે છે કે તોડે છે એ પણ વિચારી શકીએ.
અને નોકરી ધંધાની જગ્યાએ,
ઓફિસમાં,
ત્યાં પણ ખાલી દેખાવ ખાતર જુદા જુદા લોકોને ભરી દેવા, ટોકન ડાયવર્સિટી, એ પૂરતું નથી. સાચો સમાવેશ, ઇન્ક્લુઝન થવું જોઈએ. એવી જગ્યા બનાવવી જ્યાં બધાને લાગે કે એમનું મહત્વ છે, એમનો અવાજ સંભળાય છે અને બધા એક ટીમ તરીકે કામ કરી શકે. આ પણ એ જ વિચારનું એક સ્વરૂપ છે.
ખૂબ સરસ. ખરેખર આ ચર્ચામાંથી ઘણું જાણવા મળ્યું. છેલ્લે, તમારા માટે આ પુસ્તકમાંથી અને આપણી વાતચીતમાંથી સૌથી મોટી શીખ કઈ રહી?
મારા માટે તો કદાચ એ વિચાર કે આ વિવિધતાવાળી લોકશાહી છે ને, એ કોઈ મંઝિલ નથી કે પહોંચી ગયા એટલે પત્યું. ના, એ તો એક સતત ચાલતી પ્રોસેસ છે, એક સિદ્ધિ છે જેને રોજ જાળવવી પડે, એના પર રોજ કામ કરવું પડે. એ આપોઆપ નથી ટકતી, એને ટકાવી રાખવી પડે છે. અને મારા માટે જે વાત મને સ્પર્શી ગઈ એ છે સંરચિત આશાનો ખ્યાલ. એટલે કે ખાલી આશાવાદી હોવું પૂરતું નથી, આશા એવી હોવી જોઈએ જે હકીકત પર આધારિત હોય અને જેની પાછળ નક્કર ઉકેલોનું વિચારણ હોય. મુશ્કેલીઓ છે એ સ્વીકારવાનું, પણ સાથે એ પણ માનવાનું કે જો સાચી દિશામાં સાથે મળીને પ્રયત્ન કરીએ તો રસ્તો નીકળી શકે છે. આ વિવિધતાને એક સમસ્યાને બદલે એક પ્રોજેક્ટ તરીકે જોવાની વાત.
બરાબર કહ્યું. આ એક એવો પ્રયોગ છે જેની સફળતા કે નિષ્ફળતા છેવટે તો આપણા સૌના હાથમાં છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.